હાય હેલો એન્ડ વેલકમ ટુ પોપપીડિયા પોડકાસ્ટ. મારું નામ કુનાલ છે. હું આજે મ્યુઝિશિયન્સ જોડે બેઠો છું. મીત દવે એકતારા વગાડી રહ્યા છે, હાર્દિક દવે મ્યુઝિશિયન એન્ડ સિંગર, અને પાર્થ ભાઈ હી ઇઝ અ મલ્ટીપ્રિકશનિસ્ટ, અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છે એનું નામ છે ઉડુ. કલેક્ટિવલી દે આર નોન એઝ એકતારા. અને આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ, અને મારો પહેલો ક્વેશ્ચન હતો કે કવિતાઓ અને ગીતો પણ રસ ક્યારથી ચાલુ થયો?
કવિતા અને સંગીત સાથે, એટલે શબ્દ અને સૂર સાથેનો નાતો, સંબંધ બાળપણથી જ તે, અને એના માટે સૌથી વધારે આભાર માનું તો પહેલાં બે વ્યક્તિ, જેમાં મારા પિતાશ્રી પ્રફુલભાઈ દવે અને માતુશ્રી ભારતીબેન કુંચાલા. તો ઘરમાં પહેલેથી જ સંગીતનું વાતાવરણ, ત્યાંથી એ શરૂઆત થઈ. પણ મારી શરૂઆત મ્યુઝિશિયન તરીકે વધારે થઈ, એટલે શબ્દ સુધી પહોંચતા વાર લાગી. સૂરમાં અને લયમાં સૌથી પહેલાં મારી પ્રેક્ટિસ, અને એક સમય પછી મારા પિતાશ્રી પ્રફુલભાઈ સાથે હું ડાયરામાં જવાનું ચાલુ કર્યું, ફોક મ્યુઝિકને સાંભળવાનું ચાલુ કર્યું, કાનદાસ બાપુને સાંભળ્યું, નુસરત ફતેલ ખાન સાહેબને સાંભળ્યું. એટલે આ બધું સાંભળતા સાંભળતા ધીરે ધીરે હવે સૂર અને તાલ ઉપરાંત શબ્દ સાથે જોડાવાનું થયું, કે અલગ અલગ લોકગીતો, પછી ત્યાંથી થોડા આગળ જઈને ભજનમાં આવવાનું થયું, પછી કવાલી, પછી બહુ મોડા મોડા ગઝલમાં આવવાનું થયું. એટલે મારું જોડાણ એ રીતના સંગીત સાથે થયું અને પોએટ્રી સાથે થયું.
અને એની જ ઉપર મારે એ પૂછવું હતું કે ખાસા મ્યુઝિશિયન્સ એવા હોય છે કે જ્યારે કોઈ એક ફોર્મમાં ઘૂસે, અને ઓલ ફોર ઓલ થ્રી ઓફ યુ, કે તમે જેમ કે એકતારા વગાડી રહ્યા છો, તમે જેમ ગાઓ છો, તમે જેમ ઉડુ વગાડી રહ્યા છો, તો મેં એવું સાંભળ્યું છે કે અમુક, જેમ કે મારો એક ફ્રેન્ડ છે ફ્લૂટ વગાડે છે, તો એના ગુરુ જે છે એને એમને એવું કીધું છે કે તારે ફ્લૂટ જો શીખવી હોય ને તો તારે એની અંદર એટલું ઘૂસી જવું પડશે કે તું બીજું કંઈ નહીં કરી શકે. અને આઈ હેવ હર્ડ ફ્રોમ અધર પીપલ એઝ વેલ કે જ્યારે એ ફોર્મ ઓફ મ્યુઝિકને પકડે છે તો એના એટલા સ્ટ્રોંગ ડિસાઇપલ્સ બની જાય છે કે એનાથી બહાર એ લોકો નીકળવા માંગતા પણ નથી, અને એવું માને છે કે આનાથી બહાર નીકળવું પણ ના જોઈએ. એટલે બે વસ્તુ છે, એમની ઈચ્છા પણ એવી હોય છે અને ફેક્ચ્યુઅલ રૂલ્સને પણ ફોલો કરવા માંગે છે. તો તમે ત્રણ કઈ સ્કૂલમાં છો, કે ડુ યુ થિંક કે તમે અત્યારે જે મ્યુઝિક ફોલો કરી રહ્યા છો તમારે ટ્રુલી એના જ ડિસાઇપલ રહેવું છે, કે ડુ યુ વોન્ટ ટુ એક્સપ્લોર એવરીથિંગ, કે જેમાં મજા આવશે એ મ્યુઝિક આપણે ટ્રાય કરશું, કે જ્યાં જવું હશે ત્યાં જઈશું, એવી રીતે યુ નો જ્યાં ફ્લો લઈ જશે?
કાલે જ હવે બધા ત્રણ જણા ભેગા થયા ત્યારે હું હાર્દિકભાઈને કહેતો હતો કે જેટલી કલાક અમે બેસીએ છીએ રિયાઝ માટે કે ગાય પણ ગાવા માટે, એ સિવાયની અમુક કલાકોમાં શું કરીએ છીએ ને એ બહુ મહત્વની વસ્તુ છે. કદાચ એક કલાક ધ્યાન માટે તમે કાઢતા હો તો બાકીની 24 કલાકમાંથી એ 1 કલાક તમે અલગ કરી ધ્યાન, એટલે તમારો દિવસ પતિ જેવું નથી. બાકીની 23 કલાક તમે કેવી રીતના જીવો છો, કયા બિંગથી જીવો છો, એ બહુ મહત્વની વસ્તુ છે. તો અમે બધા ભેગા થઈ ગાતા હોઈએ તો એક સરાઉન્ડિંગ ડેફિનેટલી, એની બહાર નીકળવું તો કોઈ પણ એવું થાય કે એ વાઇબ્રેશન જ, અને ગાતા તો રોજ હશું કદાચ, પણ સુરતા ક્યારેક ક્યારેક ઝલક આવતી હશે જો અંદરની સ્થિતિ હોય છે તો એનો અનુભવ, એક ટેસ્ટ ખબર છે કે આ તાર એક્ઝેક્ટલી આ જગ્યાએ જઈને અટકે. તો એનો પ્રયત્ન વધારે હોય અમારા ત્રણેયમાં કે હા એ ક્યારે સુરતા બને છે. તો સરાઉન્ડિંગ એની આજુબાજુ જ રહેવું તો ડેફિનેટલી ગમે, પણ એ પ્રયત્ન છે મારા ખ્યાલથી કે રોજ પ્રેક્ટિસ, એક દિવસ બે દિવસ, ઇટ વિલ નોટ હેપન ઇન વન ડે બટ વન ડે ઇટ વિલ હેપન. તો ડેફિનેટલી અમારો પ્રયત્ન હોય છે કે એક દિવસ તો એ ઘટના થાય.
બીજો તમારો જે પ્રશ્ન એ પણ હતો કે સંગીતના બીજા ફોર્મ એક્સપ્લોર કરીએ, એટલે તમે આઈ થિંક ઇંગ્લિશમાં
જોનર્સ
હા એની વાત કરો છો અલગ અલગ પ્રકાર. હવે એમાં એવું છે કે જે અલગ અલગ પ્રકાર છે ને એ અલગ અલગ ડેપ્થ સાથે જોડાણા છે, ઊંડાણ સાથે. પશ્ચિમના અમુક પ્રકાર છે એમાં મારું એવું માનવું છે કે એ તમને એ થોડા વધારે એક્સ્ટ્રોવર્ટ છે, આખા પ્રકાર છે ને એ એક્સ્ટ્રોવર્ટ થી ઇન્ટ્રોવર્ટ સુધીના એક એક બ્રિજ છે એમાં જોડાયેલા છે. ક્લાસિકલ સંગીત છે તો એ વધારે ઇન્ટ્રોવર્ટ છે, ત્યાં ચિત્તનો ઠેરાવ છે. બીજી રીતે એમ કહે કે મન થી ચિત્ત સુધીનો બ્રિજ છે ને એમાં છે એક મન ચિત્ત, બહુ ઊંચા શબ્દો કહેવાય પણ છતાંય અત્યારે ગુસ્તાખી કરીને આ શબ્દો વાપરું, ક્યાંકથી સાંભળેલી છે એના આધારે મારું છે એ રીતે નહીં. તો મનોરંજન થી અને ચિત્તનો ઠેરાવ એવો આ બે શબ્દો અમને ગુરુના પ્રવચનમાં સાંભળવા મળેલા કે જેનો અમે ઉપયોગ આમાં કરીએ છીએ અથવા એ સમજીને અમે કોશિશ કરીએ છીએ. તો મનોરંજનના ફોર્મ છે ત્યાંથી લઈને ચિત્તનો ઠેરાવ એટલે કે એક એકમાં સેલિબ્રેશન છે એક, તો મનથી ચિત્તના ઠેરાવનો જે અલગ અલગ પ્રકાર છે એમાં અમે અત્યારે જે પોઈન્ટ ઉપર પહોંચ્યા છે અથવા અમારી જે ઈચ્છા છે એ ચિત્તના ઠેરાવની છે. આજે અમે અમે બધા પરફોર્મન્સ કર્યું હોય ને પછી જ્યારે અમારું પૂરું થાય પછી અમારું જો મન વિહ્વળ હોય ને તો અમને ભલે એ ગમે એટલો એ પુરસ્કાર લક્ષ્મી સ્વરૂપે મેળવે ને પણ છતાંય અમને એ ન મજા આવતી હોય, કારણ કે ઇફ્તારનો મુખ્ય પુરસ્કાર એ છે પેમેન્ટ ગિફ્ટ કયો કે જે કંઈ કયો વળતું જે મળે
એપ્રિસિએશન પણ કદાચ ઓડિયન્સ નહીં એટલું વધારે કનેક્ટ થયું હોય પણ આ
વેલિડેશન
અમારા માટે એ મહત્વનું વધારે છે કે જે જ્યારે એ પૂરું થાય ને ત્યારે અમે શાંત હોય અથવા અમને એ આઈડિયા હોય શું એ મહત્વ છે. એટલે એ પ્રમાણે અમે જે જો જે જે અલગ અલગ પ્રકાર અમને હેલ્પફુલ છે જેમ કે ગઝલ છે એક તરફ અમે શરૂઆત ભજનથી કરાય તો પછી અહીંથી અમે રોક બાજુ ન જઈ શકીએ અથવા અહીંથી અમે મેટલ બાજુ ન જઈ શકીએ પણ અહીંથી અમે ગઝલ બાજુ જઈ શકીએ, અહીંથી અમે ક્લાસિકલ પછી હમણાં મરાઠી અભંગ એ બધા ફોર્મ અમે સાંભળીએ છીએ એ બાજુ જવું છે. તો એ બધા જે એક સમકક્ષ આવે છે ને એ બધા જોડે અમે ટ્રાય કરવાની કોશિશ કરીએ છીએ અને કરવા જ જોઈએ જેથી કરીને એક સમયે મેં કીધું એમ ખાલી ભજન ગવાતા એક તરફ, હવે કવાલી પણ ગવાય છે, સિંધી કાફી ગવાય છે, સૂફી કલામ ગવાય છે, ગઝલ પણ ગવાય છે. મેં કીધું એમ હવે આગળ મહારાષ્ટ્ર અને મરાઠી અમુક જે અભંગ ને બધા જે ફોર્મ છે એ બધા ત્યાં અમે ધીરે ધીરે શીખી રહ્યા છીએ તો એ અમે કરવા જરૂર માંગીએ છીએ.
અને આઈ ડોન્ટ નો ઇફ યુ આર અવેર પણ ચૈતન્ય તમ્હાનીની એક ફિલ્મ આવી હતી ધ ડિસાઇપલ કરીને, તમે લોકોએ જોયેલી છે? જોયેલી છે તમે? મરાઠીવાળી. એમાં બી આખું આ જ એક એક આર્ટિસ્ટનું એ બતાવ્યું છે કે સેટિસ્ફેક્શન ક્યાં છે, વેલિડેશન ક્યાં છે, ફેમ ક્યાં છે. તો એ તો એક આમ તો બી ફિક્શનલ વાત થઈ કે ભલે એને આમ રિયાલિટી બતાવવાની કોશિશ થઈ છે, બટ એઝ એન આર્ટિસ્ટ તમે લોકો ખરેખર એ સેટિસ્ફેક્શનની પાછળ ભાગતા હોવ છો કે જ્યારે તમે કોઈ પરફોર્મન્સ આપો, જ્યારે તમે કંઈક એવું લખી દો એના પછીની જે બે ત્રણ ક્ષણ હોય જ્યાં પેલું જેમ સાયન્ટિસ્ટ લોકોને થાય યુરેકા કે અમે આ ગોતી લીધું એમ, તમને લોકોને એ જે થ્રિલ મળે બે મિનિટ માટે કે ત્રણ મિનિટ માટે, તો ખરેખર એટલું મોટું હોય છે કે એની ઉપર ના પૈસા આવે છે, ના પ્રેમ આવે છે, ના વેલિડેશન આવે છે, એ જે કલા પૂરી થવાની જે સેટિસ્ફેક્શન છે એ ખરેખર એટલી થ્રિલિંગ તમને કોઈ દિવસ લાગી છે?
આનો જવાબ પાર્થ આપે એ પહેલાં હું પાર્થ વિશે વાત કરું. એટલે આજે આપણે બધા અલગ અલગ મિથ પણ એના અનુભવ વિશે વાત કર્યો છે. તો મેં પાર્થમાં જોયું છે કે એને જ્યારે અંદરથી જ્યારે એને શાંતિ મળે છે, એ બધા કલાકારોનું નામ નથી લેતો પણ એવા મોટા મોટા કલાકારોની પણ એને ક્યારેક ક્યારેક જ્યારે ઓફર આવી છે ત્યારે એણે એ બધામાંથી આ દિશા વધારે પસંદ કરી છે. તારે એના વિશે કંઈ કેવું હોય?
એટલે જ્યારે ઇક્તારા પહેલા હું જે શોઝ કરતો હતો એમાં મને બીજી બધી વસ્તુઓ મળતી હતી ભૌતિક રીતે, પણ જે અંદરની મજા હતી, અંદરની જે શાંતિ હતી, કેમકે મારો રસ વધારે ભજનમાં રહ્યો હતો જે તે સમય છે આજે. તો શબ્દથી હું હાર્દિકભાઈના ઇમ્પ્રેસ થયો હતો, અમે લોકો જોડાયા હતા એ રીતે
રમત રમતમાં.
હા, તો ત્યાં મને બીજી બધી વસ્તુઓ કરતાં વધારે હું ત્યાં કનેક્ટ થયો. એટલે મેં ત્યારે જે તે ટાઈમે જે ઓફર આવી હતી એ વસ્તુઓ કરતાં હું અહીંયા આવું વધારે પસંદ કર્યું. જ્યારે જે તે સમયે અમે પૈસા પણ નહોતા લેતા કદાચ ઇકતારાના, પણ તોય હું અહીંયા આવતો કેમ કે મને મજા એ મ્યુઝિકમાં અહીંયા ઠેરાવ સાથે બેસવાની, અને એ અમારી ફ્રીક્વન્સી મેચ થતી હતી એ રીતે.
એટલે ક્યાંક ને ક્યાંક અમારે અમારા માટે પુરસ્કાર સૌથી પહેલો એ છે કે આના દ્વારા અમને એક સ્થિરતા મળે.
ઈ મેઇન પુરસ્કાર
ની શાંતિ
એ વધારે આમાં એ પહેલો પુરસ્કાર એ છે. પછી બીજું તો બાય પ્રોડક્ટ ઘણી બધી વસ્તુ આમાં મળી રહી. એકતારાની શરૂઆતમાં એક અમને બ્રહ્મદાસજીના એક પ્રવચનમાંથી બે શબ્દ મળ્યા હતા, કંચન ને કીર્તિ. કંચન ને કીર્તિ એટલે મની અને ફેમ. આમાં બાય પ્રોડક્ટ મળે છે, સેકન્ડરી છે, પણ એ મેળવવાની ઈચ્છાથી જો પાછું આ કરવામાં આવે ને તો પછી ધીરે 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 આને આ બહુ સૂક્ષ્મ ગેમ છે. અમે ઘણી વાર અમે તમને એમ કહીએ કે 10 માંથી 9 વાર અમે ધીરે ધીરે પર્પઝમાંથી હટી ગયા છે, કારણ કે જ્યાં ધ્યાન નથી રહ્યું ત્યાં એ કંઈક ને કંઈક અદાખલા તરીકે ફેમ અથવા કીર્તિ અથવા ત્રીજા શબ્દમાં કહો કે સામેવાળાને ગમે એવું કોશિશ કરવા અમે ગયા એક તરામાં, તો ત્યાં એ વાત ન જાણી. એટલે કદાચ એને મજા પણ આવી હશે, પણ એ કીર્તિનો એક અલગ જ પ્રકાર છે, એ ફેમનો અલગ પ્રકાર છે કે એને ગમે ને એવું કરીએ જેનાથી આપણને થોડી વધારે પ્રસિદ્ધિ મળે. એટલે એ જ્યારે કેન્દ્રમાં આવી જાય છે ને ત્યારે અમે પાછા હટી જાય છે. એટલે એ કેન્દ્રમાં ન જ હોવું જોઈએ, એ પાછો એ નિયમ જ છે, તો જ તમે એની ગહેરાઈમાં જઈ શકો. બે જ વસ્તુ છે, કાંઈ ફેમ મની કેન્દ્રમાં આવી જાય તો પછી એ પ્રમાણે આખી ડિઝાઇન હાલે, અને કાં તમારે ધીરે ધીરે સમજીને જોઈને એને હટાવવું પડે.
અને હું મારો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું એને પહેલાં પાર્થભાઈએ શબ્દ બોલ્યા એટલે મને એક વસ્તુ યાદ આવી. મેં તમારા લોકોનો તમારી ચેનલ પર એક વિડીયો જોયો હતો, વીજળીના ચમકાડવાળો, શું માપદાર વિડીયો હતો. એટલે એના પછી મેં લોકોને એ મોકલ્યો, પછી મેં જોગીવાળો વિડીયો સાંભળ્યો. એટલે એ જે બે વિડીયો છે ને એ બે વિડીયો તો આમ જોવા જ જોઈએ બધા, જે આ વિડીયો જોવે છે ને એને તો જોવો જ જોઈએ. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ એની બેની લિંક, એ તો સાંભળવો જ જોઈએ. અને એ પરફોર્મન્સનો આઈડિયા એ તમને ક્યાંથી આવ્યો હતો? એ આખું કેમ કે આખું પરફોર્મેટિવ પેલું છે, ખાલી સિંગિંગ નથી, એ આખું પરફોર્મેટિવ આર્ટ જેવું છે, મજા પડે છે જોવાની.
એ અમને અભિવ્યક્તિ એ મોકો આપ્યો હતો કે હું પાર્થ અને મિત અને સાગર અને અર્જુન અમે 5 જણા જે આ નાનું ગ્રુપ હતું, બેઠકનું ગ્રુપ, એમાંથી જ્યારે અમારે મોટા મંચ પર જવાનો અમને અવસર મળ્યો પછી અમારે ઇન્સ્ટ્રુમેન્ટેશન વધારવાની જરૂરિયાત ઊભી થઈ. અને ક્યાંક ને ક્યાંક અંદર વિચાર એવો પણ હતો કે પૂર્વ અને પશ્ચિમનું જોડાણ થાય એવું કંઈક કરીએ, અને એ પ્રમાણે અમે વાયોલિન ચેલો એડ કરીને જીતેન્દ્રભાઈ જાવડા અને તાત્યાના મુંબઈથી, આ મૂળ એ રશિયાના છે, તો એ જોડાણા અને એ શબદ પરિક્રમા નામનો અમારો જે આખો કન્સેપ્ટ હતો, એ શો હતો, જો એને શોનું નામ આપીએ તો, અને એમાં અમે એ પરફોર્મ કરેલું. તમે જે વિડીયોની વાત કરો છો ને, તો આમ અમુક વસ્તુ સ્પોન્ટેનિયસ હોય છે, પણ એ જે મ્યુઝિક એરેન્જમેન્ટ ને એ બધું, કારણ કે હવે અમારે યુવાનો સુધી એ વાત મૂકવાની છે, તો અમે હવે નેક્સ્ટ એ પ્રયત્ન કરવાના છે કે એને ગમે છે એવું જ મૂકવું, એ સંદર્ભથી નહીં. અમને જે લાગે છે કે ભાઈ આ પોએટ્રીમાં દમ છે, આ શબ્દમાં વાત છે કંઈક, તો હવે એ એને પચી શકે એના માટે અમે શું મહેનત કરી શકીએ. તમે જુઓ બેમાં ડિફરન્સ છે, એક વસ્તુ એ છે કે એને ગમે છે એ આપણે શીખીએ, અથવા બીજો રસ્તો એ છે કે આપણને જે લાગે છે ખરેખર જેમાં ડેપ્થ છે ભલે પ્રચલિત નથી, તો એને એ સામેવાળાને સમજે એવા વાઘામાં, એવા કપડામાં, એવા ડેકોરેશનમાં એ વાત મૂકી, અને એ રીતના એ વીજળીને ચમકારે અમે મૂકેલું.
અને મારો નેક્સ્ટ ક્વેશ્ચન એના રિલેટેડ જ હતો કે ટુ અ પોઈન્ટ તમે લોકો યંગ જનરેશનને, મારી ઉંમરના છોકરાઓને છોકરીઓને કેટર કરી રહ્યા છો તમારા ગીતોથી, તમારા આર્ટથી, રાઈટ? હવે ઇન એની આર્ટ ફોર્મ રાઈટ નાઉ, થિયેટરમાં, પિક્ચરોમાં, ગીતોમાં અમુક એવા રૂલ્સ છે જે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા છે, બરાબર? અને મેની આર્ટિસ્ટ નાઉ દે વોન્ટ ટુ બ્રેક ધેમ, જેને આપણે ન્યૂ સ્કૂલ પણ કહી શકીએ. હિપહોપમાં પણ ન્યૂ સ્કૂલ અત્યારે આવી રહી છે, લખવામાં પણ એ આવી રહી છે, બધી રીતે આવી રહી છે. અને એક ફ્યુઝન કરીને એક બી એક વસ્તુ છે જે અત્યારે ઉભરી છે કે બધી જ વસ્તુમાં લોકોને ફ્યુઝન કરી દેવું છે. તો હેવ યુ એવર થોટ અબાઉટ ડુઈંગ ધેટ, કે તમે જે કરી રહ્યા છો એની અંદર કંઈક મિક્સ મેચ કરવું છે, કંઈક નવું કંઈક લાવી દેવું છે, કંઈક રૂલ્સ બ્રેક કરવા છે, કંઈક બી નવું? કે ઓર ડુ યુ થિંક કે આ જે વસ્તુઓ છે એ એના રૂપમાં પરફેક્ટ છે અને એની જોડે મસ્તીઓ ના થવી જોઈએ? વોટ આર યોર ઓપિનિયન્સ ઓન ધેટ?
અમારો આ દિવસોમાં હકીકતમાં એના ઉપર જ તે અત્યારે થિંકિંગ ચાલી રહ્યું છે કે અમે જે શરૂઆત જ્યારે કરી ત્યારે લોકસંગીતને ભજનને મૂકવાનું એક જ માધ્યમ હતું, ડાયરો, ડાયરો સંતવાળી. ઇકતારા, હકીકતમાં ઇકતારા શબ્દના ઘણા બધા મિનિંગ થાય છે. ભવિષ્યમાં કદાચ આ એ રીતે પણ એસ્ટાબ્લિશ થશે કે ઇકતારા છે ને એ એક પરફોર્મિંગ આર્ટનો પ્રકાર બનશે. કે આજે ભારતના અલગ અલગ પ્રાંતના યુવાનો, અમે આગળ એ પણ પ્રયત્ન કરવાના છે કે મિતભાઈ અમારા થોડા એકબીજાના હુલામણા નામ છે કે મિતભાઈ એકતારા વગાડતા હોય, પાર્થ ઉડુ કે ઉડુ વગાડતા હોય, અમે ઉડુ બોલતા હોય છે, હું મંજીરામાં આવી જઈશ. અને જે અલગ અલગ સિંગર છે અમારે એ લોકોને ઇન્વાઇટ કરવા છે. આ એકતારા કે અમે ચાલુ કરેલી કોઈ વસ્તુ નથી, આ તો સદીઓથી, હજાર વર્ષોથી એક ચાલતી આવતી એક એક રીત છે. તો એ એક પરફોર્મિંગ આર્ટનો એક પ્રકાર છે કે તમે જો આટલા ઇન્સ્ટ્રુમેન્ટમાં, ઓછા ઇન્સ્ટ્રુમેન્ટમાં, તમે બેઠકના સ્વરૂપમાં, કારણ કે જેમ જેમ લોકો વધતા જાય એમ એમ પછી લોકો તમારી અંદરની વાતને બદલતા જાય. અત્યારે એવી સ્થિતિ છે કે એ બદલી શકે, કદાચ પછી આગળ જતા એ એવી સ્થિતિ પહોંચે કે ગમે એટલા લોકો ફરક ન પડે. તો હું વાત એ કરતો હતો કે ડાયરા સંતવાણી એમાંથી બહાર નીકળીને આ એક નવું ફોર્મ આવ્યું, લાવવાનો પ્રયત્ન થયો, અથવા જૂનું હતું એને પાછું ફરીથી એ રીતના મૂકવાનો પ્રયત્ન થયો.
બે
પછી હવે આગળ મેં કીધું એમ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ હવે આમાં જોડાઈ રહ્યા છે, એવી રીતે જોડાઈ રહ્યા છે કે કેન્દ્રમાં આની આ ફ્લેવર રહે. આ દિવસોમાં અમે હવે એ વિચારી રહ્યા છે કે હવે શબ્દ એક પછી એક મૂકવા પ્રોપર રીતના, તો એ કઈ રીતના મૂકી શકાય, તો એની મહેનત અમે કરી રહ્યા છે. જેમ નુસરત ફતેહ અલી ખાન સાહેબની તમે કવાલી સાંભળશો તો 30 મિનિટની કવાલી હોય, 35 મિનિટની, 20-25 મિનિટની. એ મેડલીનું ફોર્મ નહોતું. મેડલી શું છે? અત્યારની તમે રીત આપણે સમજવાની કોશિશ કરીએ કે લોકસંગીતની શું રીત છે કે 1.5 મિનિટ, 2 મિનિટ એક કમ્પોઝિશન ગાયું, પછી બીજા કમ્પોઝિશન, ત્રીજા કમ્પોઝિશન. એટલે એમાં પર્પઝ એવો હોય કે સતત એક્સાઇટમેન્ટ કેમ ઊભો કરવો, સતત પડકારા કેમ ઊભા કરવા. ક્યાંક ને ક્યાંક અમે પણ એ પદ્ધતિથી પ્રભાવિત થઈ ગયા.
આ તમે અત્યારની વાત કરી,
અત્યારની વાત કરું, કે ક્યાંક ને ક્યાંક એકતારા ચાલુ કર્યું. અમારા નાના ફોર્મમાં તો અમે ઠેરાવથી ગાતા, પણ જ્યારે અમે મોટા મંચ ઉપર હવે જવાનું થયું તો ક્યાંક ને ક્યાંક અમે ફરીથી એ જ મેડલીના સ્વરૂપમાં જવા માંડ્યા કે જે અમારે નહોતું કરવું, એટલે અમે એકતારા મેળવતા હકીકતમાં. તો હવે પાછું ફરીથી એક મોટો ગેપ લીધો છે અત્યારે, અને પાછું ફરીથી વિચારીએ છીએ કે જેમ નુસરત ફતેહ અલી ખાન સાહેબ, જેમ કાંદાસ બાપુ, મેહદી હસન, આ બધા ગાયક જેમ એક ગઝલ મૂકતા, તો એને એક ઠેરાવતી 10 મિનિટ 15 મિનિટ એ ઠેરાવ મીતે વાત છે કરી કે એ અમારી અંદર જો એ ઠેરાવ ઊભો કરશું તો અમે એ બહાર વાત મૂકીશું. એટલે જે બ્રેકિંગ જે છે ને ડિઝાઇન, એ હકીકતમાં પહેલી અમારી અંદર ડિઝાઇન બ્રેક કરવાની વાત છે. બહાર તો પછી એનું આઉટપુટમાં મળશે, જે તમે કાલ વાત કરતા હતા.
ઓ આ તો બહુ વધારે આને તો બહુ બધી રીતે હવે વિચારી શકું છું, કેમ કે હમણાં શું થયું છે, આ વાતને આપણે ઇન જનરલ અટેન્શન સ્પેન જોડે બી રિલેટ કરી શકીએ છીએ કે રીલો આપણે વધારે જોવા માંડ્યા છે, યુટ્યુબ વાળાઓએ શોર્ટ્સ પર વધારે ફોકસ કરવાનું કહી દીધું છે, પિક્ચરો જે બનાવે છે લોકો, જે નાટકો બનાવે છે એ લોકો કન્ટિન્યુઅસલી એક વસ્તુ વિચારે છે કે ભાઈ અહીંયા લોકો હસશે, અહીંયા લોકો આ થશે, અહીંયા નાટક પૂરું થઈને લોકો ઘરે જતા રહેશે, પિક્ચરો નાની નાની બનવા માંડી છે. અને જે બનાવનાર છે એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી ભૂલ નથી, લોકો નથી જોતા એટલે અમે નથી બનાવતા. પણ તમે એક્ઝેક્ટ ઊંધી વાત કરી કે અગર અમે જ નહીં બનાવીએ તો લોકો જોશે કઈ રીતે.
અને ત્યાં એ આ વસ્તુ કરવા માટે પહેલી સ્વીકૃતિ એ જરૂરી છે કે કદાચ લોકો ન પણ જોડાય અને થોડા લોકો જોડાય, ક્રાઉડ બાજુ નથી જવું, કમ્યુનિટી બાજુ જવું છે, એ અમારો ઉદ્દેશ છે.
અને આ એક એવી પણ વાત થઈ ગઈ કે તમે તમારા આર્ટ જોડે કેટલી ઓનેસ્ટી રાખી છે પછી, કેમ કે તમે વેન યુ સ્ટાર્ટ ટુ કેટર પીપલ, એક એક ઓનેસ્ટી જે ઓથેન્ટિસિટી હોય તૂટી જાય, રાઈટ? અને જ્યારે તમે ખાલી એટલું વિચારતા હો કે આ વસ્તુ મારે બનાવી છે, ભલે પછી કેટલી બી ડ્યુરેશન હોય, પછી કઈ રીતે બી થાય, જે ઠેરાવની તમે વાત કરી એ જે પહેલાં હતું એ જ હતું ને કે ધીસ ઇઝ માય આર્ટ એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ વોન્ટ ટુ પ્રોપોગેટ ઇટ, જેને સાંભળવું એ સાંભળે, પીપલ વર લિસનિંગ ટુ ઇટ. હા, નાઇસ. અને હજી બે ક્વેશ્ચન છે, પણ એના પહેલાં મારે પૂછવું હતું કે કોઈક એવા ગીતો જે તમે મને ગઈને સંભળાવી શકો, કે કોઈક એવી કવિતાઓ જે તમને લાગતું હોય કે લોકોએ વાંચવી જોઈએ, કે તમને કોઈ ખબર હોય તો એવી કોઈ રેકમેન્ડ કરો.
જરૂર. એક પહેલાં એક
એમને તમારો જે ક્વેશ્ચન હતો ને, એમાં ઇન બિટવીનમાં એક વાત મને સૂજી, સોરી હું વચ્ચે કહી, જે તમે કહેતા ને વેસ્ટર્ન કલ્ચર ને આપણું કલ્ચર, એના માટે એક જે રિધમનો ડિફરન્સ છે ને, સૌથી પહેલાં આપણી ગાયકી માને પણ મને એનું એક કારણ એવું લાગે છે કે ત્યાં બહુ જ વધારે બીટ્સ છે.
હા,
જે બીટ્સ છે એ તમે જુઓ કે બહુ, એક હજી પતી ન હોય ત્યાં બીજી, જે તમે કહે છે કે હા એક દોઢ મિનિટ ગાયું ત્યાં વળી બીજું વળી ત્રીજું, તો જે બીટ્સ ચાલી રહી ને ધીસ્તિક ધીસ્તિક ધીસ્તિક, એ એટલી ફાસ્ટ છે. એનું એક કારણ મેં જોયું કે સતત તમને જો બીટ્સ આવતી હશે ને તો તમારે એના પર મતલબ આવવું જ પડે કે હા આ બીટ ચાલે, તો તમારે તો એ એન્ટરટેનમેન્ટ માટે તમારે સતત હાજર રહેવું પડે. તો ક્યાંય વચ્ચે ગેપ નથી, એક બીટ્સથી બીજા બીટ્સની વચ્ચે ગેપ નથી. અને એનું કારણ એ છે કે જો ભૂલથી પણ એ બે બીટ્સની વચ્ચે જો તમને તમારી યાદ આવી ગઈ તો તમને ડિપ્રેશન ફીલ થાય છે. જો તમને ભૂલથી પણ તમારી યાદ આવી જાય એક બીટ્સથી બીજી બીટ્સની વચ્ચે, તો એ તમને કંટાળો આવવા માંડે, તમે તમારી સાથે રહી નથી શકતા. એટલી વધારે બીટ્સ એ લોકો એડ કરી દે છે એમાં કે ભાઈ પોતાનો વિચાર જ ક્યાંક ગુમ થઈ જાય. એક એક ટ્રાન્સ એ ટાઈપનું છે કે જ્યાં પોતાનો વિચાર જ આખો ગુમ થઈ જાય, પણ એ હોશપૂર્વક વાળું ટ્રાન્સ નથી, જે આપણે હમણાં વાત થઈ કે અટેન્ટિવ વાળું ખાલી ટ્રાન્સ,
કે ત્યાં
યસ એ તમારે ભાગવા માટે એ ડ્રગ છે. એ જ્યારે તમે ક્લબમાંથી કે એમાંથી બહાર નીકળશો તો એ બીટ્સ બંધ થશે, ફરીથી તમને ક્યાંક તો તમારે અગેઇન ક્યાંક બીજું જોશે ડ્રગ્સ, તમને પોતાની યાદ ના પોતાને ભૂલાવવા માટે અગેન ક્યાંક બીજું ડ્રગ્સ જોશે. તો સંગીત કદાચ ટેમ્પરરી ડ્રગ્સ એના માટે છે કે અત્યારે ઘડીક હું આ સાંભળી લઉં, પછી અહીંથી નીકળું, હું આ કરું, હું તે કરું, તો એ સતત ભાગતો રહે છે. અને આ ગાયકી જે એકતારા ગાયકી છે એ કદાચ એટલા માટે જ, અને જો એના લોકો રેર છે, એને સાંભળનારા અને ગારનારા લોકો બહુ રેર છે, તો એ લોકોને ઠહેરાવ જેની અંદર જેને ટચ, કારણ કે એ બહુ જરૂરી છે કે પહેલાં એટલી હદનું ડિપ્રેશન પણ જોશે જ, જેમ નાઝરી સાહેબ કહે છે એમ કાદવ વિના કમળને ખીલાવી નહીં શકો, તો એટલી હદની એ નેગેટિવિટી જોશે તો જ એમાંથી ટ્રાન્સફોર્મેશનનો વિચાર આવશે. પહેલેથી જ જેને સ્વીકારી લીધું છે, જેને ડાઉટ નથી થતા, જેને પહેલેથી જ ઓલરેડી માની જ લીધું છે બધું, ત્યાં એ ફેરફાર નહીં થઈ શકે. તો એને આ બે યાત્રામાંથી નીકળવું પડશે મારા ખ્યાલથી. જે તમે પૂછતા ને કે ડિફરન્સ શું છે, તો કદાચ એને બેયમાંથી પહેલાં નીકળવું પડશે, એને એટલી બીટ્સમાંથી પણ નીકળવું પડશે ને પછી ઠેરાવમાંથી પણ નીકળવું પડશે, ને પછી એની પાસે ચોઈસ છે કે અમારે હું કયા વ્યક્તિ છું. એ પહેલેથી જ જો એણે નક્કી કરી લીધું હશે કે હું એકતારાનો વ્યક્તિ છું તો એ એટલું જ ખોટું છે, અને જો પહેલેથી ને વેસ્ટર્ન અપ્રોચ રાખી દીધો હશે કે ભાઈ ને હું આનો જ વ્યક્તિ, તો એ એટલું જ ખોટું છે. કદાચ એ બંને એને એને અનુભવ લઈને પછી એનાથી ડિસાઈડ કરવું પડશે કે કદાચ જેમ બોલી મેં છેલ્લે વાત કરી હતી કે શોરથી સૂર સુધીની સફર જે છે આખી, તો એને જાતે ડિસાઈડ કરવી પડશે. પણ એમાંથી બેમાંથી નીકળવું એના માટે બહુ જરૂરી છે. જે તમે પૂછતા હતા કે અત્યારનું કલ્ચર આવું છે તો યંગસ્ટર્સ માટે શું છે, તો યંગસ્ટર્સ માટે તો મને એ છે જ કે એ બેન અનુભવી લે પછીથી ડિસાઈડ કરે.
કોઈ બી વસ્તુનો ડિનાયલ તરત પહેલા ના આવી જવું, માઇન્ડ શુડ બી ઓપન.
અત્યારે મતલબ મને એવું લાગે છે કે યંગસ્ટર્સ માટે એ બહુ પ્લેડેડ જેવું છે કે લોકો ધીસ ઇઝ મી એમ, એ જે વાત છે ને કે હું તો આ છું ભાઈ, તો એ પ્લેડેડ જેવું છે કે હું આ છું યાની વોટ એમ. કદાચ એને જે નથી ખબર કે હું યાની હુંને ભરવું પડશે. ઈગો ને સીધા ડિનાયલ મોડમાં જવાની જરૂર નથી. પછી પૈસો પ્રતિષ્ઠા હોય કે કંઈ પણ, એને સીધા ડિનાયલ મોડમાં જવાની જરૂર નથી. એ એની મેળે જો નકામો છે તો એની મેળે જ છૂટી જશે, એને આપણા પ્રયત્નથી.
બીજા શબ્દોમાં કહેવાય છે કે આ યાત્રા સ્થૂળ થી મેટર થી સટલ સુધી, સ્થૂળ થી સૂક્ષ્મ. એક એવી પણ રીત છે કે ભય થી નિર્ભય સુધી. અને એક રીત એવી પણ છે કે યાત્રા છે એ કાળ થી શાશ્વત સુધી, સમય થી શાશ્વત સુધી. મીરાબાઈ એમ કે છે કે મારા માટે શાશ્વત એટલે કૃષ્ણ. કે છે કે હું એવી વ્યક્તિ સાથે શું કામ લગ્ન કરું, એવી વસ્તુ સાથે શું કામ લગાવો રાખું કે જે સમય સાથે જે નાશ પામવાનો. એના કરતા હું જે શાશ્વત છે, જેને સમયના નિયમ નથી અડતા, એની સાથે પ્રેમ શું કામ કરું. રાજસ્થાની ભજન છે એટલે પાર્થને કહીશ કે આપણે ઘુમર બોલાવીએ.
જન્મ મર જાય જાણે વરને કઈ પરણી જું જન્મ જન્મ મર જાય, રાણે વરને કઈ પરણી જું જન્મ જન્મ મર જાય, વર પરણી જું સાવરો મારો અમર ચૂડો હો જા, અરે વર પરણે જું સાવરો મારો અમર ચૂડો અમર ચૂડો હો જાય. સાવરિયા પરણાય માં મન ગિરધારે પરણાય, સાવરિયા પરણાય માં મન ગિરધારે પરણાય, એ કોટ કરે મોરે માય મિલે સાવરિયો પરણાય, હરખ કરે મેરે માય મિલે ગિરધારે ગિરધર 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 ગિરધર
માં સંત કે છે કે આ સાવરિયા જેની ફોજ છે એ ઘટમાં એટલે અંદર છે, તને બીજે ક્યાં ગોતવા જાવું. રાજસ્થાનની ગામડાની ભાષામાં સરસ્વતી માને સરોસત માંગે છે. બિરમા 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 એટલે બ્રહ્મા વિષ્ણુ દેખ્યા
ચિરે હો ગુરુ મા ધીરા
ખતરનાક.
સોરી તમારી ફોન મિસ્ટેક. ફોન એ તો તમને આજ કે નો સકાય તો સીમા તમને બે સંભાવન વિચાર કરો.
ક્યાં
બા ભયંકર બુકા
માપા વાત કરી કે ઓડિયન્સ નો લક્ષણ ને તો પર બે જણ ઓડિયન્સ ને તમને બે ઈ ને
તો તમે જે વાત કરી ને કે જૂની ડિઝાઇન બ્રેક કરવાના શું પ્રયત્ન થયા અને કર્યા હજી અમને ખબર નથી, કારણ કે મારું તો એવું માનવું છે કે અમારી એટલી મતી નથી કે અમે એટલું બધું ક્રાંતિકારી વિચારીને કરીએ. કુદરતી રીતે કંઈક ગોઠવાતું ગયું છે અને અમે હા એટલું કર્યું કે જે ગોઠવાણું એ અમે પકડી રાખવાનો પ્રયત્ન કર્યો. તો એમાં આજના યુવાનોમાં રામસાગર વગાડે એવા બહુ ઓછા લોકો છે. અને ગુજરાતી એનું નામ છે રામસાગર.
અને ઇકતારા હિન્દીમાં કે
ઇકતારા એક કોમન નામ છે. આ કન્સેપ્ટ નું નામ જે ઇન્સ્ટ્રુમેન્ટ નો કન્સેપ્ટ છે એક સૂર નો આધાર લેવાની વાત
ગુજરાતીમાં રામસાગર
અને ગુજરાતીમાં રામસાગર કે તો મિતભાઈ અલગ અલગ વર્કશોપ કરે છે જેમાં આજના યુવાનોને રામસાગર આ ઇકતારા કેવી રીતે વગાડવો એ સમજાવે છે. મિતભાઈને કહું કે એના વિશે વાત કરો. એ પહેલાં બીજી મારે વાત ખાસ આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ કરવી છે કે આ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ઇકતારાના અલગ અલગ સ્વરૂપ તો છે અને આપણે અહીંયા ગામડામાં વગાડવામાં આવે છે. ભલે શહેરમાં આ ઘણા લોકોને ન પણ ખબર હોય પણ ઇકતારામાં જે નવા નવા ફેરફાર થયા એમાંનો સૌથી મોટા ફેરફારમાંનો એક ગણીએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પાર્થ જે વગાડે છે જે આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ઓડું કહેવાય એવું માટીનું બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણે ત્યાં ભજન કા તબલા ઉપર થતા હોય કાં પછી ખાલી રામસાગર મંજીરા ઉપર થતા હોય. અમને તબલા અને રામસાગર મંજીરા વચ્ચેનો એક રસ્તો અમને મળ્યો છે કે જે એકદમ લાઉડ નથી અને એકદમ સોફ્ટ નથી, એકદમ સાયલેન્ટ નથી. એ આ ઇન્સ્ટ્રુમેન્ટે એ ખોટ પૂરી પાડી છે. હું પાર્થને કહું કે આના વિશે કંઈક વાત કરું.
સો જે રીતે હાર્દિકભાઈએ કીધું એ રીતે ઉદુનો એક ફ્લેવર છે એ શાંત રસ મેઇન એની વસ્તુ. તો નાઇજેરિયન લોકો આનો પાણી ભરવા માટે ઉપયોગ કરતા અને એ લોકોને વગાડતા. તો એ લોકોમાં પણ જેમ્બે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉડુ એ લોકો એને હિલિંગ માટે યુઝ કરતા.
અચ્છા.
કે જેમ્બે એ લોકો એનર્જી રિલીઝ કરવા માટે એ લોકો જે લાઈક પોલીરિધમ્સ વગાડીને એ લોકો એક મેઇન ગ્રુવ બાંધીને એની ઉપર પોલીરિધમ્સ વગાડીને.
અચ્છા. તો કઈ રીતના હોય એનસે બતાવી દો.
જેની ઉપર અગ્રેસન છે ડિપ્રેશન છે આ બધા જે મૂડ છે ને તો એ લોકો એ વસ્તુને જેમ્બે કે એના થ્રુ રિલીઝ કરતા એમ કે.
અચ્છા.
તો એનું હેન્ડ ટેકનિક છે એ બી ઓપન છે.
હા.
આફ્રિકન જે જેમ્બેની ટ્રાઇબલ એ બી ઓપન છે.
બરોબર.
તો એ એનર્જીસ કદાચ ત્યાંથી રિલીઝ કરતા. તો આ એ રીતે કમ્પેરેટિવલી એ લોકો આનો શાંત માં યુઝ કરતા.
ક્યાં વાત હે, ક્યાં વાત. આફ્રિકામાં પણ આ પર્પઝ હતો.
યસ.
વાહ.
સો ધેર ઇઝ વન આલ્બમ કોલ્ડ ત્રિલોગુટુ આફ્રિકન ફેન્ટસી.
અચ્છા.
એની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટનો બહુ સરસ રીતે યુઝ થયો અલોંગ વિથ ઓલ વર્લ્ડ પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ.
હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને બતાવો ને કંઈક અલગ અલગ પેટર્ન્સ. આના આના જે ધા ને તા એ બતાવો.
સો આનું જે બેઝ છે એ એક હોલ છે આ બાજુ અને આ બાજુ બીજું હોલ છે. સો એર પ્રેશર અને વેક્યુમથી એ વાગે છે. તો જેમ કે હવે એક લોંગ સસ્ટેન નોટ છે
વાહ.
અને આઈ
અચ્છા
બે બેસ છે.
વાહ. મારે એ ખાસ વાત કરી હતી, આપણે ઉર્દુની વાત કરી. હવે આ રામસાગર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ યુવાનોમાં હજી એટલું પ્રચલિત નથી. ઘણી વાર પૂછે કે આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આમાં કેટલા તાર હોય, આ તે. અને ગુજરાતમાં કદાચ મિત છે એ જ તે અત્યારે આના વર્કશોપ લઈ ગયો છે, કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ની શું પ્રકૃતિ છે, કેવી રીતે વગાડવું, એની પાછળની ઘણી બધી વાતો, એ લઈને મિત એક સરસ પ્રયત્ન કર્યો છે કે જે યુવાનોને વર્કશોપના સ્વરૂપમાં એને આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડી ગયો છે. તો મિતને હું કહું કે તમે એના વિશે થોડી વાત કરો.
હમણાં લાસ્ટ અમે કબીર યાત્રામાં ગયા હતા અને ત્યાં મને એક વિચાર આવ્યો હતો કે ત્યાં જે બાકીના આર્ટિસ્ટ જેટલા પણ એક તારા પર ગાતા હતા એ લોકો સાથે જે વાતચીત કરી ને એમાં એ લોકોએ બહુ કનેક્ટ મને એ વાત વધારે કરી કે એ આખું ગ્રુપ બહુ નજીક આઈ થિંક 10,000-11,000 રૂપિયામાં એ આખું જે કાંઈ 4-5 જણા ગાતા હોય એ આખું બેન્ડ ટીમ કે
રાજસ્થાનના
લોકો ક્યાંય નામ ટ્રાવેલ કરીને આવે અને બસ 10,000-12,000 રૂપિયા અને એ બધા હેરાન થતા હતા બસમાં આવે વ્હીકલ બદલતા બદલતા જે જગ્યા આવડે ત્યાં પરફોર્મ કરવા જાય. તો મને એ બહુ મેં કીધું આ તમે અમારા ગુજરાતમાં તો એક એક આર્ટિસ્ટ ઘણી સારી એવી અમાઉન્ટ લેતા હોય તો મને થયું કે તમે આ 10,000-12,000 આખી બેઠા કેવી રીતે બધાનું સર્વાઈવલ કેવી રીતે થઈ શકે. તેણે બહુ સરસ વાત કરી કે એકતારા એ અમારા માટે વ્રત છે, આ ગાવું એ અમારા માટે વ્રત છે, એમાંથી ફાઇનાન્સ જનરેટ થાય છે કે એમાંથી અમારું ઘર ચાલે છે એવી કોઈ વાત નથી. પણ આ અમારા ઇમોશન છે, અમારા બધા માટે ડેઇલી ગાવું પ્રોગ્રામ તો બહુ પરફોર્મન્સ નહીં, બધું અમે પરફોર્મ કરીએ અને લોકોને ગમે છે એવી વાત નથી. તો મને ત્યાંથી વિચાર આવ્યો કે અલગ અલગ જેમ કે બંગાળ છે તો ત્યાં બાઉલ સિંગર છે, રાજસ્થાનમાં તંદુરા ઉપર ગાનારા લોકો છે, પંજાબમાં હજી તુંબી સાથે ગાનારા લોકો છે, પણ ગુજરાતમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ થોડું રેર થઈ ગયું કે જ્યાં ગુજરાતના લોકોને ગુજરાતનું જ ઇન્સ્ટ્રુમેન્ટ રામસાગર પણ લોકોને એનું નામ નથી ખબર અથવા તો એ બહુ રેર વાત થઈ ગઈ. જે કોઈ કારણ હોય, આપણે એવું નથી કે કોઈ નાશપ્રાય ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે પ્રયાસ છે કે ચાલો જીવાડી દે એવો આ પ્રયત્ન નથી. પણ ત્યાં મને પહેલો વિચાર આવ્યો કે તો પછી હવે રામસાગર બનીને મારે ખુદ નીકળવું છે કે હું જ રામસાગર બનીને નીકળું અને ગુજરાત ઈ રામસાગર તરીકે ઓળખાય, ગુજરાત હવે બહાર આવે, ગુજરાત બંગાળ સાથે કનેક્ટ થાય, ગુજરાત રાજસ્થાન સાથે કનેક્ટ થાય, ગુજરાત પંજાબ સાથે કનેક્ટ થાય, આ બાજુ બલુચિસ્તાન ને આખું મિડલ ઇસ્ટનો એરિયા છે એ બાજુ જાય. તો ઈ રામસાગર બનીને મને ટ્રાવેલ કર્યું હતું કે જ્યાં ઈ વાત એટલી ઘૂંટાઈ જાય કે મીત ઇઝ ઇક્વલ ટુ રામસાગર એ વાત થઈ જાય ત્યાં સુધી વ્રતને ઈ લઈ જવું છે કે પછી એમાંથી અમાઉન્ટ મળે કે ન મળે. તમે પૂછતા કે એ લોકો કેમ પછી એમાં સાવ ખોવાઈ જાય, હા એમાં ખોવાઈ જવું પડે, પછી એના બદલામાં શું મળે છે એની આશા નથી. કદાચ એ ક્વેશ્ચન નથી એટલો પરફેક્ટ નથી કે મને આમાંથી શું મળશે. કદાચ એ વધારે ક્વેશ્ચન પરફેક્ટ છે કે મેં આમાંથી શું ગુમાવ્યું, મેં મારી અંદરની ક્રોધ વૃત્તિ લોભ વૃત્તિને ગુમાવી. એ વધારે સારો પ્રશ્ન છે કે મેં આમાંથી શું ગુમાવ્યું, મારી અંદરમાં શું ઓછું કર્યું. તો એકતા આપણને ખાલી કરે છે, શું મેળવે છે તો એના એ એને આપવાનું તો ઘણી બધી જગ્યા છે, તમને ભરી દે છે. પણ તો વર્કશોપ લેવાનું મારું મેઇન કારણ છે કે અને ખાસ એ વસ્તુ નોટ કરું કે એવું નથી કે લાઈક એ ફીસ ભરી એટલે તમે વર્કશોપને અટેન્ડ કરી શકો છો, એવી વાત નથી. કે આવનારા લોકો એવા છે જેને ખરેખર ઇકતારા પોતાની જાત સાથે એનો બહુ અલગ અલગ રીતે લોકોને કનેક્ટ થાય છે. ઇકતારા જે વર્કશોપ લો છે, લોકો રિવ્યૂ જ્યારે વાતચીત થાય તો એ ખબર પડે કે ઇકતારા ઘણા લોકો મતલબ એક એક વ્યક્તિ સારું કે મારે આખા દિવસનો જે થાક હોય છે ને ઓફિસને ને એ જે કાંઈ સર્વાઈવલ માટે જે કાંઈ, પછી જ્યારે રાતના હું એક કલાક એકતારા સાથે બેસું તો એ જે ટ્યુનિંગ છે એ ટ્યુનિંગ મને મારી લાઈફ સાથેનું ટ્યુનિંગ લાગે, મારું સેલ્ફનું ટ્યુનિંગ કરતો ને એવું મને લાગે છે. એટલે કે મારા માટે એકતા મારે આમાંથી કાંઈ કમાઈ લેવું છે, મારે આર્ટિસ્ટ બનવું છે, બધા લોકોનો પ્રયત્ન એવો નથી મારે આર્ટિસ્ટ બની જવું છે. આ એકતારા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જ એટલું અદ્ભુત છે કે તમે સેલ્ફ સાથે કનેક્ટ કરે છે, એટલે બહુ જરૂરી. તો વર્કશોપમાં હું ઓલી ભરતભાઈ વાળી વાત કરું કે આપણે લાંબુ થશે પછી લાગે અમદાવાદમાં જૂના શહેર જે સિટી કહેવાય, સિટીનો એરિયા ઓલ્ડ અમદાવાદ, હા બહુ રડી આપણો, ત્યાં એક ભરતભાઈ કરીને હજી પણ ભરતભાઈ ડબગર સૌથી પહેલો ઇકતારા એની દુકાનની શરૂઆત એમણે કરી વેચવાની ભરતભાઈએ આજથી લગભગ 52-57 વર્ષ પહેલા. એ કહેવાય પ્રમાણે કે જ્યારે પોતે બહુ નાના હતા ત્યારે અને એના મિત્રએ કોકની દુકાન હશે એની બહાર એને અલાઉ કર્યું કે તમે ઇકતારા અહીંયા વેચી શકો. પેલા 4 ઇકતારા ભરતભાઈ, હું આજે ઘણી વખત કઈ પણ ઇકતારાની મને જરૂર પડે તો હું ભરતભાઈ પાસે જાઉં, એમણે મને આખી આ વાત કરી કે એ સમયે 4 ઇકતારા હું એ દુકાનની બહાર લગાવીને બેસો ને પેલો ઇકતારા હું બેસો અને પછી ધીરે ધીરે થોડો એ સમયે ઇકતારાનું ચલણ હજી ખરું, એ સમયે ભજનનો હજી સમય ખરો કાંદાસ બાપુ ને બધાને કારણે કે જેના કારણે એ થોડા થોડા હજી વેચાતા લોકો. આજે તમે ગામડામાં જાઓ તો દરેક ઘરમાં એક તો રામસાગર તમને મળે, કોઈ પણ જૂનો તમે જો ને કે ભાઈ મારી પાસે પડ્યો, બહુ બધા લોકો આવે કે મારી પાસે રામસાગર પડ્યો. પણ એ પછી ધીરે ધીરે એ લુપ્ત થતું ગયું અને એ ધીરે ધીરે જે એને શરૂઆત કરી હતી બિઝનેસની કે ભાઈ હું રામસાગર વેચીશ, એના પપ્પા ભરતભાઈના જે ફાધર એ સિક્યોરિટીમાં જોબ કરતા હતા અને એને કીધું તારે સિક્યોરિટીમાં જવાનું એમ. પણ એને વિચાર કર્યો કે ના મારે સિક્યોરિટીમાં નથી જવું, હું સિક્યોરિટી વાળો નહીં બનવું પણ હું ઇન્સ્ટ્રુમેન્ટ વેચીશ. એને પપ્પાએ કીધું કે આ બહુ જાજો સમય નહીં હાલે, આમાંથી ઘર ન જાય પણ કાંઈ પણ થાય કે હું ઇન્સ્ટ્રુમેન્ટ. આજે તમે સવાલ કરો તો લોકો કેમ ખોવાઈ જાય છે, એનો જવાબ છે. તો ભરતભાઈ પછી ધીરે ધીરે લાંબો સમય ગયો એમ ધીરે ધીરે ઇકતારાનું માર્કેટ ડાઉન થતું ગયું, આ બાજુ એને લેનારા લોકો ઓછો તો થઈ ગયો, એમ ભરતભાઈનો બિઝનેસ ધીરે 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 થતો બંધ. એક સમય એવો જેને પોતાની દુકાન કરેલી પણ પછી ધીરે ધીરે દુકાન ને બધું સર્વાઈવલ એનું બંધ થઈ ગયું. તો હું જાઉં ત્યારે ભરતભાઈને પૂછું કે તો આ તમે કેવી રીતે જૂના એ 4 ઇકતારા પડ્યા હોય ને એવી એની સ્થિતિ, બે દરવાજા જે દુકાનના છે એમાંથી એક દરવાજો બંધ અને એક દરવાજો ખુલ્લો, એક તો એટલો ઘણા લાંબા સમયથી ખુલેલો નહોતો કે એક દરવાજો ખુલી જ શકતો નહોતો એવો જામ થઈ ગયો, કારણ કે જરૂર જ ન પડી બે દરવાજા ખોલવાની, એ માર્કેટ ધીરે ધીરે જેમ બરાબર. તો ધીરે ધીરે ઇકતારાનો બિઝનેસ કે બંધ થઈ ગયો. પછી હું જયારે ઇકતારાનો વર્કશોપ નાખ્યો ને તો ભરતભાઈને વળવા ગયો કે ભરતભાઈ તમને જાણ કરવામાં આવ્યો છે કે એ મેં ભરતભાઈને જયારે બનાવવાનું કીધું કે ભરતભાઈ મને ઇકતારા બનાવવા છે એક વર્કશોપ જેવું છે એના માટે જવું, એ કહેવાય હું નહીં બનાવી શકું કારણ કે એક મારા હાથ એ કહેવાય કામ નથી કરતો, કારણ કે હાથ હવે ત્રીજો મારા હાથ મારી નજર એટલી કામ નથી કરતી એના કારણે હું ઇકતારા હવે બનાવી શકું નથી. તે વાત જે તે સમય એણે મને કરી હતી ને પછી એક વખત વર્કશોપ પહેલી વાર જ્યારે લોસ થયો તો મેં ભરતભાઈને ખાસ કહેવા ગયો હતો, ભરતભાઈ તમારા ધ્રુજતા હાથને તમે થામજો, તમારી નજરને ફરી એકવાર તેજ કરજો, ફરી એકવાર એકતારાનો સમય આવવાનો છે. મારી ડિસેમ્બર ફૂલ કરી અને એ પહેલા 15 લોકો કે જે એકતારા શીખવા આવ્યા હતા અને ત્યાંથી આખી ઘટના શરૂ થઈ. અને આજે પણ મતલબ જ્યારે પણ હું કદાચ તમને પણ પહેલી વખત એવી રીતના જ આપણે મળવાનું થયું રોડ ઉપર સિગ્નલ ઉપર ઉભો હતો કે તમે રીતે એકતારા વાળો ભાઈ છો ને, એ વસ્તુ ધીરે ધીરે એવી રીતે એ વસ્તુ ફેમસ થઈ કે એ નામ કરતા તમે એકતારા વાળા ભાઈ છો ને અને એ મને વધારે તો એ વ્યક્તિએ ભરતભાઈ એને લગ્ન નહોતા કર્યા કારણ કે એના પાસે સર્વાઈવલ ના ક્વેશ્ચન ત્યાં, છતાં પણ એ ખોવાઈ ગયો આખો એને સર્વાઈવલ નો પ્રશ્ન થાય ને તો એ કે મને વાંધો નથી પણ હું એચીશ તો એકતારા છું, એનાથી અલગ થઈ શકો એમ નથી. એ વાત સાંભળીને ભરતભાઈ ની આંખમાં પાણી આવી ગયા કદાચ ફરી એક વાર કારણ કે એ કહે કે અવત કીધું ને મને કે અવત કદાચ નવો જન્મ લેવો પડશે, મેં તો ફરી જન્મ લેશો ને પછી કીધું ભરત તેના જો હું તૈયારી છે મારી હતી મારા સુધી તો તમે ફરીથી આવશો ત્યાં સુધી તો હું તૈયારી કદાચ છઠી માં બેસ્ટ 60 વર્ષ મારો ઇન્ટેન્શન એ ખરો કે જેટલા પણ યંગસ્ટર છે બધા એ દરેક કોઈ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો શીખે છે કે પછી રામસાગર હોય કે એને જે કનેક્ટ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે કારણ કે ઇટ્સ અ મેડિટેટિવ પ્રોસેસ, સેલ્ફ માટે આ બહુ જરૂરી છે. ઘણું બધું અનનેસેસરી વ્યવહાર મને એમ છે તમે એનાથી બચી જાઓ છો જો તમારી પાસે કોઈ એક કાઉન્ટી પ્રોમિટમેન્ટ હોય તો 13, 14, 20, 21 આ વર્કશોપ માર્કેટિંગ
અને છેલ્લો પ્રશ્ન એ છે કે તમે કેમ કે ભજન ગાઓ છો તો તમે પહેલા તો મારો પહેલો પ્રશ્ન કે તમે શું ભગવાનમાં પરમાત્મામાં માનો છો ઈશ્વરમાં માનો છો અને જો તમે માનતા હો તો શું ભજન જે ડિવોશનલ સોંગ્સ છે એ ભજન છે ઈશ્વરમાં આપણો અગર વિશ્વાસ વધારે હશે તો શું આપણે એ ભજન વધારે સારા ગઈ શકીએ, તમે એ ભજન વધારે સારા ગઈ શકો છો કે એવું કંઈ છે કે એનું કોઈ કટ ટુ કટ કો રિલેશન કંઈ નથી, લાઈક એ શું છે તમારા મગજમાં એ વસ્તુ?
હું તમને એક વાત કરીશ કે અમારે છે ને એટલે હું મારી ખુદની વાત કરું કે સૌથી વધારે ધ્યાન એ વાતનું રાખવાનું હોય છે કે હું ક્યાંક અવિવેક ન કરી નાખું. હવે અવિવેક કોને કીધો? તો આ ધર્મ, આત્મતત્વ, પરમાત્મા, સહસ્ર ચક્ર અને ઘણા બધા એવા શબ્દો છે કે જે શબ્દ હકીકતમાં બહુ ઊંચી કક્ષાના શબ્દો છે. એકવાર મેં મારા ગુરુજીને ગોરખના એક ભજનનું બ્રહ્મદાસજીને પૂછ્યું હતું કે આનો અર્થ શું થાય, મને કે એ તો યોગની બધી ઊંચી સ્થિતિની વાત છે, કહેવાનો મતલબ એ હતો કે મારે તો એ તને સમજાવી પણ કેમ શકું. એ પ્રમાણે અમે છે ને ધીરે ધીરે, હા નો ડાઉટ કે ઘણું અવિવેક થતા 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 ધીરે ધીરે વિવેક સુધી પહોંચવાનો પ્રયત્ન છે. તો એ પ્રમાણે હવે હું મારો જવાબ એવો છે કે આ ધર્મ શબ્દ અને ભગવાન શબ્દ અને આધ્યાત્મ અને આત્મતત્વ અને આ બધું વસ્તુ મને ખબર જ નથી. ખબર એટલી છે કે ગુરુજીની આસપાસ અમે રહ્યા અને એણે એમ કીધું કે પોતાના અહંકારને ઓળખવા માટે કંઈક પ્રયત્ન કરી શકાય. અહંકાર અગેન શબ્દ પાછો મોટો છે, એ પણ બોલવો અવિવેક છે. તો બીજા શબ્દ મૂકો તો ખોજ, ખોજી તરીકે એક પ્રયત્ન થઈ રહ્યો છે, ખોજનો પ્રયત્ન છે. એમાં અમને ભગવાન ધર્મ એ બધી વસ્તુની ખબર નથી, ખોજ શું કરવી એ હકીકતમાં ખબર નથી. પણ પ્રયત્ન એવો છે કે આ શબ્દ દ્વારા એમાં જે ગાઈડન્સ આપ્યું છે, ગુરુ પાસે બેસીને ગુરુની વાણી સાંભળીને કાંઈક થોડું 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 અંદર જો સેજ ઈશારો મળતો જાય તો એની સંવેદના લેવાનો આ પ્રયત્ન છે. એટલે જે લોકોની કંઈ ખોજ છે એમ એને મદદ મળી શકે અને ખુદને મદદ મળી શકે, સૌથી મોટો તો મોટી વાત, સૌથી મોટો પર્પઝ તો એ છે કે ખુદને, બીજાને કલ્યાણ તો ક્યાં નહીં પણ ખુદને આમાંથી કંઈક મરમ મળી શકે, આમાંથી કંઈક સમજણ મળી શકે. તો અત્યારે એમ જ કહેવાય એવું છે કે સમજણ સુધી પહોંચવાનો અમારો આ પ્રયત્ન છે, બાકી બીજી કોઈ વસ્તુ ખબર નથી. આ વાત ઉપર હું તમને ગીત સંભળાવી શકું, એમ યાર
બે કોઈ પણ વસ્તુને જોવાના બે જેમ નજરિયા છે, બે કિનારા છે. એમાં ગુરુ તત્વ ગણો કે આશ્રમ જીવન ગણો, એની નાનપણથી હાજરીના કારણે એટલીસ્ટ કદાચ એ વાત તો ક્લિયર થઈ ગઈ કે આ કિનારા ઉપર તો કાંઈ રાખ્યું નથી, બીજા કિનારો મળે કે ન મળે એની પેલી નથી. પણ હજી થોડું ઘણું એમ હોય ને કે હજી કદાચ આ કિનારામાં મારા જેને કહેવાતા નેમ ફેમ ગણો કે મોહ માયા ગણો કે કાંઈ પણ, મારો કોઈ એવો દાવો નથી કે અમે એમાંથી ફ્રી થઈ ગયા. પણ એમ કહું છું કે એટલીસ્ટ ગુરુ તત્વના કારણે એણે એટલું તો જરૂર એ સમજણ નાખી કે હવે બીજો કિનારે મળે તોય ભલે, દરિયામાં ડૂબવું પડે તોય ભલે, પણ આ કિનારા ઉપર તમારા વ્યવહાર જ છે ખાલી. ચાર વ્યવહાર તમે કર્યા તોય ભલે, ચાર વ્યવહાર તમે ન કર્યા તોય ભલે, એનાથી કાંઈ એસેન્સ ક્રિએટ નથી થઈ જવાનું. વ્યવહારથી એસેન્સ નથી, પણ એસેન્સથી કદાચ તમારો વ્યવહાર જરૂર બદલાય છે. તો ગુરુએ એટલી તો સમજણ આપી છે કે આ કિનારે હવે કાંઈ નથી, પછી મારે સામે કિનારે જવું પછી આવી જશે.
ના મારે એમનો જવાબ કે જાણાથી આપો.
હાલો
ભગવાન ને આ જે એમાં બિલીવ કરો છો, શબ્દ થી ગાયને દેવાની ઈચ્છા થાય. એમાં એ કહે છે કે ભુલે શાહ કહે છે કે કી જાણા મેં કોણ ભૂલે, મને ખબર કઈ નથી.
Yeah. છે લાગે છે કે નામે ભેદ મજબદા પાયા, નામે ભેદ મજબદા પાયા એટલે કે ધર્મમાં જે રહસ્ય હતું એની પણ મને નથી ખબર. નામે ભેદ મજબદા પાયા, નામે આદમ નામે અપના નામ ધરાયા,
છે કે આ ભુલેશા નામ છે ને એ પણ
ભુલેશા
ભૂલ્યા.